જ્ઞાનવાહિની વિરામ 5 થી આગળ. કેટલાક લોકો એવું કહે છે કે તેમને સાક્ષાત્કાર થયો છે, તેને કઈ રીતે સાચું લઈ શકાય? જ્યારે અહમ બ્રહ્માસ્મિ તે વાક્ય અનુસાર હું બ્રહ્મ છું એમ વ્યક્તિ સમજે છે, હું જે જીવ છું તે પરિવર્તનશીલ અસ્તિત્વ ધરાવનાર વસ્તુ વિકારી છે, કઈ રીતે તે તેને કદાચ સમજી શકે? નિર્ધન તે રાજા છે તેવું અનુભવી શકે નહીં. તે જ પ્રમાણે માણસ જેવી વિકારી વસ્તુ અવિકારી બ્રહ્મને સમજી ન જ શકે, અથવા તે બ્રહ્મ છે તેમ સિદ્ધાંત તરીકે માની લઈ શકે નહીં. આ જીવ જે પોતાની જાતને હું કહેવડાવનાર તે કોણ છે? આ પ્રશ્ન ઉપર મનન કરતા એ જોઈ શકશે કે હું તો અવિકારી નિત્ય સાક્ષી આત્મા છે. આત્મા કેવળ અજ્ઞાન દ્વારા તેના સાચા સ્વભાવને ભૂલી જઈને પોતાને પરિવર્તનથી અસર પામનાર સમજી લે છે. જ્યારે તે શાંતિથી તેના વ્યક્તિત્વ ઉપર વિચાર કરે ત્યારે તે જાણી શકશે કે હું વિકારી નથી, હું તો અહંકારનો સાક્ષી છું. અહંકાર જે સતત રૂપાંતરથી હેરાન થાય છે અને પછી આ પગથિયાથી તે પોતાની જાતને અવિકારી દ્રષ્ટા અથવા સાક્ષી સાથે એકરૂપ કરવાનું શરૂ કરશે, આ અવસ્થા પછી અહમ બ્રહ્માસ્મિનો અનુભવ કરવાને કોઈ મુશ્કેલી નથી. કઈ રીતે એમ કહી શકાય કે અહમ બ્રહ્માસ્મિનો અનુભવ સાક્ષી કરે છે? ખરેખર તે અનુભવ કોણ કરે છે? તે સાક્ષી છે અથવા જે પોતાની જાતને હું કહે છે અને જેનું રૂપાંતર થાય છે તે જીવ છે? જો આપણે એમ કહીએ કે તે સાક્ષી તેમ સમજે તો મુશ્કેલી એ છે કે તે હું નો સાક્ષી છે અને તેનામાં અહંકાર તત્વ અથવા અહમનો વિચાર નથી. જો એમ કહેવાયું હોય કે તે અહમ છે તો પછી તે કઈ રીતે સાક્ષી પણ હોઈ શકે? જો તે અહમ હોય તો તેને રૂપાંતરને આધીન થવું પડે, પછી સાક્ષી પણ વિકારી બનશે, તેને હું બ્રહ્મ છું એવો વિચાર નહીં હોઈ શકે. તેથી તે કદાપી નહીં સમજી શકે હું બ્રહ્મ બન્યો છું. તેથી અહમ બ્રહ્માસ્મિ સાક્ષી અનુભવે છે તેમ કહેવામાં કોઈ અર્થ નથી. તો પછી તે કોણ છે જે આ સત્યને સમજે અને અનુભવે છે? તેમ કહેવું જરૂરી બને છે કે જીવ હું તેમ કરે છે કારણ અજ્ઞાની તે ભ્રમની બેડીમાંથી મુક્ત થવા બ્રહ્મ સાથેના ઐક્ય ઉપર ધ્યાનનો અભ્યાસ કરે છે. સાક્ષીને અજ્ઞાન નથી, તેથી તેનાથી છૂટવાની જરૂર નથી. એકલા અજ્ઞાનીને જ તેને દૂર કરવાના પગલાં લેવાની જરૂર પડે છે. અજ્ઞાન કે જ્ઞાન જેવા ગુણો માત્ર જીવ સાથે જોડાય છે, સાક્ષી સાથે નહીં. આ વાસ્તવિક અનુભવથી સિદ્ધ થયું છે, કારણ સાક્ષી જે જ્ઞાનનો અને અજ્ઞાનનો દેખીતો આધાર છે, પરંતુ તે બંને વિનાનું છે. જ્યારે જીવ આ બંને સાથે એકદમ બંધાયેલો છે, કેટલાક શંકા કરશે કઈ રીતે આ તફાવત આવી ગયો છે. હું જે જીવ જે ફેરવાય બદલાય અને પ્રક્ષુબ્ધ થાય છે તેને સાક્ષી જાણે છે, અને આ જોનારો કોણ છે? અમે તેને જાણતા નથી તેમ તેઓ પૂછી શકે, પરંતુ અજ્ઞાનના દુઃખને ભોગવીને અને વેદાંતના અભ્યાસમાંથી શાંતિ મેળવવાનો પ્રયત્ન કરવાથી વ્યક્તિ એમ તારવણી કરે છે, ત્યાં જોનાર હોવો જોઈએ. જેને એટલે કે જોનારને પસાર થતા વાદળોની કોઈ અસર થતી નથી. જ્યારે સાધનાથી જગતના ભ્રમનું આરોપણ દૂર થાય છે તે પછીથી સાક્ષી અથવા આત્મા જેને વ્યક્તિએ વિચાર કરીને જાણ્યો છે તે આત્માને વાસ્તવિક અનુભવથી જાણે છે. જ્ઞાનનો અનુભવ માત્ર જીવ માટે ઉપલબ્ધ છે, કારણ અજ્ઞાન તેને એકલાને છે. તેથી જીવ અહમ બ્રહ્માસ્મિ એમ જાણે છે, સાક્ષી નહીં. તે જ્ઞાનનો ઉદય થયા પછી જ હું પણ અદૃશ્ય થશે, તે બ્રહ્મ બને છે. હવે એવો કોણ છે જેણે જોયો છે? તે જોયેલું શું છે? દર્શન શું છે? મેં જોયું કથનમાં આ બધા છુપાયેલા છે ખરું ને, પરંતુ ત્યાર પછી મેં જોયું એમ કહેવું અર્થવિહીન છે, તે સાચું નથી. મેં જાણેલું છે એમ કહેવું તે પણ ખોટું છે. માત્ર એક વાર અવિકારીને જોવાથી વિકારી જીવનું સાક્ષીમાં રૂપાંતર થઈ શકે નહીં શકે. એકવાર રાજાને જોવાથી ભિખારીનું રાજામાં રૂપાંતર થઈ શકે? તે જ પ્રમાણે જીવ જેને એકવાર સાક્ષીને જોયો તે એકદમ તરત સાક્ષી બની નહીં શકે। પહેલા સાક્ષીમાં ફેરવાયા વિના વિકારી જીવ અહમ બ્રહ્માસ્મીનો અનુભવ નહીં કરી શકે। જો એમ કહેવાયું હોય કે જેને તેના પાયાના મૂળભૂત આધારનો ખ્યાલ નથી તે જીવ તેવો તર્ક કરીને બ્રહ્મનો અનુભવ કરી શકે, તો પછી તે આટલા બધા શબ્દોમાં કઈ રીતે તેમ જાહેર કરી શકે। જ્યારે કોઈ વ્યક્તિ રાજા બને ત્યારે રાજાપણાને બીજા લોકો માન્ય કરે, રાજા પોતે તેની જાહેરાત નહીં કરે તે તેમ નથી, તે મૂર્ખપણાની અથવા વિવેકના અભાવની નિશાની છે। પરિવર્તનના ચક્કરમાં સપડાયેલી વ્યક્તિ માટે આ બધા પસાર થતા દ્રશ્યોનો તે માત્ર સાક્ષી છે, તે અનુભવવું ઘણું મુશ્કેલ અથવા લગભગ અશક્ય છે। તેથી જીવે એ પહેલા સાક્ષી તરીકેના દ્રષ્ટિબિંદુનો અભ્યાસ કરવો જોઈએ, જેથી તે તેના તાત્વિક બ્રહ્મ સ્વરૂપને જાણવામાં સફળ થઈ શકે। ભિખારીને કિલ્લામાંના રાજની ઝલક તેને સંપત્તિ કે સત્તા મેળવવામાં મદદ નહીં કરે। તે જ પ્રમાણે આકાશથી પણ અતિ સૂક્ષ્મ સાક્ષી જાણનાર, જાણેલું અને જ્ઞાનની ત્રિવિધ કક્ષાથી પર શાશ્વત શુદ્ધ ચેતન મુક્ત આનંદમય સાક્ષીને માત્ર જાણવો જ ન જોઈએ, પરંતુ સાક્ષી બની જવું જોઈએ। ત્યાં સુધી જીવ જીવ તરીકે ચાલુ રહે છે, તે બ્રહ્મ નહીં બની શકે। સાચી હકીકત એ છે કે જ્યાં સુધી હું ટકી રહેશે સાક્ષી અવસ્થા અસાધ્ય છે। સાક્ષી એ દરેક વસ્તુનો મર્મ અંતર્ભૂત સત ચિત્ત અને આનંદનું મૂર્ત સ્વરૂપ છે, તેનાથી પર કે બહાર કશું છે જ નહીં। આવી પૂર્ણતા હું છું તેમ કહેવું અર્થવિહીન છે, તેને દર્શન કે સાક્ષાત્કાર કહેવો તે પણ ખોટું છે। જીવ અને બ્રહ્મ એક સ્વભાવના છે તેવું શ્રુતિ પણ સ્વીકાર કરતી નથી। શ્રુતિ પ્રમાણે મહત્વનું ઐક્ય આકાશનું છે, જે એક ઘડામાં છે અને બીજા ઘડામાં પણ છે। ઘડામાંનું આકાશ અને તાવડીમાંનું આકાશ એક જ છે। તાવડીમાંનું જે આકાશ છે તેણે દરેક સ્થળે દરેક વસ્તુને ભરી દીધી છે। ઘડામાંનું આકાશ કાયમ પૂર્ણ નિત્ય આકાશ છે, તે મુખ્ય સમાન અધિકરણ ન્યાય છે। એક સ્થળનો પવન બધા સ્થળનો પવન છે, એક સ્થળનો સૂર્યપ્રકાશ દરેક સ્થળનો સૂર્યપ્રકાશ છે, એક મૂર્તિમાના ભગવાન બધી મૂર્તિમાના ભગવાન છે। આ પ્રકારની એકરૂપતાને ગ્રહણ કરવી જોઈએ। તે જ પ્રમાણે એક શરીરમાંનો સાક્ષી બીજા બધા શરીરમાંના સાક્ષી સમાન છે, પરંતુ જેમ અહમ બ્રહ્માસ્મીનું કથન સૂચવે છે તેમ શ્રુતિ જીવ બ્રહ્મ છે તેમ જાહેર નથી કરતી। મર્યાદિત પરિમિત ઐક્ય તે માન્ય કરે છે, એટલે એમ કહેવાનું જીવન જીવનું હું પણ વિચાર કરીને દૂર કરવું જોઈએ, ત્યાર પછી શેષમાં બ્રહ્મ રહે છે અને અહમ બ્રહ્માસ્મીના જ્ઞાનનો ઉદય થશે, જે પરિમિત એકતાનો ક્રમ છે। જીવ તરીકે ચાલુ રહેતા વ્યક્તિ બ્રહ્મના સારને ગ્રહણ નહીં કરી શકે। ભિખારીને તે રાજા છે તેનું ભાન થવા માટે તેના શરીરને ભૂલી જવું પડે, તે જ પ્રમાણે મનુષ્યએ તેની પ્રકૃતિ જે દિવ્ય છે તેને અનુભવવા માટે માનવ શરીર જે તેના હું વ્યક્તિત્વનો પાયો છે તેની ઉપેક્ષા કરવી પડે। આંતરિક ભક્તિ શિસ્ત અને દિવ્યત્વની પ્રાપ્તિ દ્વારા મનુષ્યને છોડી દેવું પડે, મનુષ્યત્વને છોડી દેવું પડે, પછી તે દિવ્ય છે તે જ્ઞાનનો ઉદય થશે। બ્રહ્મત્વનો ઉદય થતા પહેલા જીવની મર્યાદાઓને જીતી લેવી પડશે। ચોક્કસ ગાઢ નિદ્રા દરમિયાન બ્રહ્મત્વની ઝલક વ્યક્તિ મેળવી શકે છે। જ્યારે વ્યક્તિ બધી માનસિક શુદ્ધતાથી અથવા વિકલ્પોથી મુક્ત હોય છે, સ્વપ્ન અવસ્થા દરમિયાનનું તેજસ ગાઢ નિદ્રા અવસ્થામાં વિશ્વ બને છે અને મનન કરે, આ બધા સમય દરમિયાન મેં વિવિધ દેશોમાં મુસાફરી કરી હતી, અનેકવિધ અનુભવમાંથી પસાર થયો હતો, આ બધી કલ્પનાઓ ન હતી, આ બધામાં હું કદી સંડોવાયો ન હતો, દરેક વસ્તુની અસર પામ્યા વિના હું તો આનંદથી ઊંઘતો હતો। જેમ માણસ નશામાંથી મુક્ત થયો હોય અથવા માંદગીમાંથી મુક્ત થયો હોય અથવા જેમ ભિખારીનું નસીબ ઉગડી જતા તેની ગરીબાઈને ભૂલી જાય છે, તેમ મનુષ્યને તેની દિવ્યતાનો ખ્યાલ આવે છે અને દિવ્ય આનંદને માણે છે। પરમાત્મા સાથે ઐક્ય અનુભવ કરતા જીવ જાહેર કરે છે, હું બ્રહ્મ છું, બધું પરિવર્તનશીલ જગત ક્યાં ઉડી ગયું, જીવ અને જગતના ચક્કરમાં ફસાઈ જવાથી હું કેટલો ભ્રમિત થયો હતો, ભૂત વર્તમાન અને ભવિષ્યનું ખરેખર બિલકુલ અસ્તિત્વ નથી. હું ત્રણ જાતના તફાવતો વિનાનો સચ્ચિત આનંદ સ્વરૂપ છું. એ બ્રહ્મના આનંદમાં ગરકાવ થઈ ગયો છે. આ જ જ્ઞાનનું સાફલ્ય છે. બધી મર્યાદાઓનો માત્ર નાશ કર્યા પછી જ જીવ પોતાનો અનુભવ કરી શકશે. આ બધામાં મન સૌથી મહાન છે. મનનો જ્યારે નાશ કરાય ત્યારે તે બે અવસ્થા રૂપલય અને અરૂપલયમાંથી પસાર થાય છે. મનની ક્ષુબ્ધતા રૂપો છે. ત્યાર પછી સમતુલાની અવસ્થા આવે જ્યાં સત અને ચિત્તનો વિધાયક આનંદ છે. ત્યાં પણ અરૂપ અથવા આકાર વિનાનું મન અદૃશ્ય થાય છે. મનનો નાશ બે પ્રકારનો છે, એટલે મનની વૃત્તિ અને મન પોતે આગલું સંતોને લાગુ પડે છે, જેઓ જીવતા હોવા છતાં મુક્ત છે, જીવન મુક્ત છે. બીજો વિદેહ મુક્તને લાગુ પડે છે, હવે માત્ર રૂપ લઈ શક્ય છે. આમાં વ્યક્તિ બ્રહ્મ સાથેના ઐક્યના અનુભવમાંથી જે આનંદ પ્રાપ્ત થાય તેને માણે છે. તેથી મન એ જીવની મર્યાદા છે, તેના ઉપર વિજય મેળવવાનો છે. દેહાભાસ અદૃશ્ય થવો જ જોઈએ. જ્ઞાનમાં દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ, પછી ભ્રમ લુપ્ત થઈ જશે. બધી હું ની ભાવના ચાલી જશે. દરેક ક્ષણે સચ્ચિત અને આનંદનું ઝરણું વ્યક્તિમાં ઉભરાઈ જશે. તે સાચો સાક્ષાત્કાર છે. ઈશ્વરનું પ્રત્યક્ષ દર્શન આચાર્યો પણ આ શિસ્તનો આગ્રહ રાખે છે. આ આનંદમાં ચિત્ત સ્થિર રાખે છે. આ જ ખરેખર સત્ય છે. વ્યક્તિ પાસે ચાર લાયકાત અથવા સાધન ચતુષ્ટય હોય ત્યારે તે આત્માની ખોજ માટે અધિકારી બને છે. બધા વેદોમાં અને શાસ્ત્રોમાં વિદવત્તા, તપ, વિધિવિધાનમાં આધિપત્ય, સતત જપ, દાન, યાત્રા આમાંની કોઈ પણ વસ્તુ તે અધિકાર આપવાને મદદરૂપ થશે નહીં. શાંતો, દાતો, ઉપરતિ, તિતિક્ષા એમ શ્રુતિ કહે છે. તેથી સમતા, આત્મસંયમ, ઇન્દ્રિય નિગ્રહ, દ્રઢતા, માત્ર આ બધા તે અધિકાર બક્ષે છે. જાતિ, વર્ણ કે આશ્રમ નથી. બધા શાસ્ત્રોમાં પારંગત પંડિત હોય, વિદ્વાન અથવા અભણ બાળક કે યુવાન કે વૃદ્ધ વ્યક્તિ, બ્રહ્મચારી, ગ્રહસ્થી, વાનપ્રસ્થ કે સંન્યાસી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર અથવા વર્ણહીન પુરુષ કે સ્ત્રી, ગમે તે હોય, છતાં વેદોએ જાહેર કર્યું છે, જો વ્યક્તિ સાધન ચતુષ્ટયથી સજ્જ હોય તો દરેક જણ લાયક છે. માત્ર શાસ્ત્રોનું વાંચન વ્યક્તિને અધિકારી નથી કરતું. તે બાબતમાં ઉલ્લેખ કરેલી સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ આવશ્યક છે. પછી શંકા ઉત્પન્ન થઈ શકે, કઈ રીતે વ્યક્તિએ શાસ્ત્રો વાંચ્યા નથી છતાં સાધન ચતુષ્ટય પ્રાપ્ત કરી શકે? મારો જવાબ છે, કઈ રીતે વ્યક્તિ તેને વાંચીને તેને પ્રાપ્ત કરે છે? કારણ તે શાસ્ત્રોને જાણે છે, તેથી તે ઈશ્વરને સમર્પણની ભાવનાથી કર્મો કરે છે. તેનાથી મનની શુદ્ધતા મેળવે છે અને વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, અને બીજી લાયકા તો વધુ પ્રમાણમાં મેળવે છે. હવે વ્યક્તિ શાસ્ત્રો ન જાણતી હોય તો કઈ રીતે આ બધાને કેળવી શકે? એમ પૂછાયું, શા માટે તેને કેળવી નથી શકતો? ગત જન્મોના સારા કર્મો અને સંસ્કાર પ્રભાવોના સંગ્રહિત પરિણામને કારણે આ જન્મમાં શાસ્ત્રિક અભ્યાસ વિના આત્મવિચાર માટે લાયકાત ધરાવવાનું શક્ય બન્યું છે. હવે પ્રશ્ન ઉદ્ભવી શકે, કઈ રીતે જ્યારે પાછલા જન્મોના પ્રયત્નોનું ફળ ચાર લાયકાતોના ઇનામ રૂપે વ્યક્તિને મળે છે તો પછી શાસ્ત્રોનો અભ્યાસ અહીં અને હમણાં મદદ નથી કરતો? કર્મોની ખરાબ અસરને કારણે કેટલાક લોકોને શાસ્ત્રોના અભ્યાસનું ફળ મળતું નથી, પરંતુ જ્યાં સુધી ચારિત્ર્ય અને મનના વલણની ગણતરી કરે છે તો ભાગ્યશાળીઓ જેઓ ગત જન્મોના સારા કર્મોમાં રોકાયેલા હતા તેઓને લાભ છે. વિદ્યાર્થીઓ જેના અભ્યાસમાં ગત સંસ્કારને કારણે અંતરાય પેદા થયો છે તે એટલો કમનસીબ છે જેટલો સાધક તેની ગત જન્મોની પ્રવૃત્તિઓથી આધ્યાત્મિક વલણવાળું મન વિકસાવવામાં નિષ્ફળ થયો છે. સારું, જ્યારે વ્યક્તિએ શાસ્ત્રોમાં પારંગતતા મેળવી હોય છતાં જો તેણે સાધના કરવા ન માંડી તો તે આત્માના અસ્તિત્વના પાયાને સમજી નહીં શકે. ચોક્કસ તે જે શાસ્ત્રોને સમજ્યો છે તેને માટે સાધનાની દિશામાં આગળ જવાની અને દ્રઢતાથી તેમને આચરવાની ઘણી તકો છે. પાછલા જન્મોમાં મેળવેલા પુણ્યો હવે મુક્તિ માટેની તીવ્ર તૃષ્ણા તરીકે દેખાય છે. ગુરુને મેળવવાની ખરા દિલથી કોશિશ કરો, સાધનામાં સફળતા મેળવવાનો નિશ્ચય, જોરદાર પ્રયત્નો કરે અને આત્માના અનુભવમાં સાફલ્ય થાય છે। બીજી કોઈ પણ વસ્તુ કરતા જેનામાં શ્રદ્ધા વિશેષ છે તેમને સફળતા મળે છે। શ્રદ્ધા વિના શાસ્ત્રોમાં જે કંઈ વાંચ્યું છે તેનો અર્થ કરવાની પ્રેરણા નહીં થાય અને વિદવત્તા મગજમાં ભારરૂપે રહેશે। આત્માનો સાક્ષાત્કાર કરવા માટે જેમ વૈરાગ્ય વગેરે લાયકાતો છે, વિદ્વાનો અને બાકીના બીજા બંને તેને માટે સમાન રીતે અધિકારી છે। માત્ર એકલી સાધના દ્વારા આત્માને જાણી શકાય તેમ નથી, તો પછી શા માટે બધા શાસ્ત્રોના પ્રભુત્વની માથાકૂટ કરો છો? સારું, આત્માને જાણવા માટે શાસ્ત્રો અનિવાર્ય નથી, તેને જાણી લીધા પછી તેઓ બિનજરૂરી છે। પરંતુ શાસ્ત્રોમાંથી જે કંઈ તાર્યું તે બધું માત્ર પરોક્ષ અનુભવો છે। સાધના સિવાય બીજો કોઈ પણ માર્ગ પ્રત્યક્ષ અનુભવ માટે અશક્ય છે। જ્ઞાન પ્રત્યક્ષ સમજણ માત્ર છે। આત્મ વિચાર ખરેખર શું છે? ચોપડીમાં આપ્યું છે તે પ્રમાણે આત્માના ગુણોનો અભ્યાસ આત્મવિચાર નથી, પરંતુ અંતર્મુખ બનીને એકાગ્ર વિવેક દ્વારા આવરી લેતા પંચકોષોને રદ કરી હુંના તત્વોનું પૃથક્કરણ આત્મવિચાર છે। તે કોઈ બાહ્ય જગતનો અથવા બહારની ભૌતિક દુનિયા અથવા તાત્વિક વિદવત્તા જે ગ્રંથોના અર્થઘટન તરફ વાળેલી છે તેનો વિચાર નથી। તે તો બુદ્ધિની તીક્ષ્ણ ધારથી આત્માના રહસ્યનું પૃથક્કરણ પદ્ધતિએ અંદરના ભેદને જાણવો તે આત્મવિચાર છે। કે પછી શાસ્ત્રોના અભ્યાસ દ્વારા આત્માનો અનુભવ કરવો શક્ય છે તેમ પૂછી શકે? જવાબ છે કે તે શક્ય નથી। આત્મ સચ્ચિદાનંદના સ્વરૂપવાળો છે, તે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરોથી પર છે। જાગ્રત સ્વપ્ન અને ગાઢ નિદ્રા એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે। આ શબ્દોના અર્થ ઉપર પ્રવીણતા પ્રત્યક્ષ આત્મદર્શન આપી શકે? તો પછી તેને કઈ રીતે જોવાય? વ્યક્તિત્વને આવરી લેતા પંચકોષના આવરણને જુદા પાડી તે દરેકને આ નહીં આ નહીં એમ નકારી તેનો અનુભવ કરી તેનાથી પર અનેક ગુણો દેખાય છે તેને જુદો પાડી આત્માના આધારને પહોંચીને તેને જોઈ શકો છો। ઘરમાં કોઈ વસ્તુ ખોટી જગ્યાએ મુકાઈ ગઈ હોય તો તેને ઘરમાં જ શોધવી પડે, કઈ રીતે તેને જંગલમાં શોધવાથી પાછી પ્રાપ્ત કરી શકાય? બ્રહ્મ જે પાંચ કોષોથી આવરાઈ ગયો છે તેની શોધ પંચકોષીય શરીરની અંદર જ કરવાની હોય, નહીં કે શાસ્ત્રીય વિદ્યાના જંગલમાં। જો કે બ્રહ્મ ને શાસ્ત્રોમાંથી શોધી શકાશે નહીં, પરંતુ તેઓ પંચકોષો અને તેમને ઓળખવાની નિશાનીઓ અને લક્ષણો વિશે કહે છે અને તેથી બુદ્ધિના પ્રયત્નો દ્વારા આત્માના સત્ય સુધી ઊંડે પહોંચવાનું શક્ય બની શકે છે। પછી શાસ્ત્રોમાં જાણકાર નહીં હોય તેવી વ્યક્તિ કઈ રીતે આ પૃથક્કરણના ક્રમમાં અને પરિપૂર્તિમાં પ્રવીણ હોઈ શકે તેમ પૂછી શકાય? તે ગુરુ પાસે કે કોઈ પ્રૌઢ સાધક પાસે શીખી શકે તેમ છે ને? પરંતુ એક વસ્તુસ્થિતિ ઉપર ફરી ભાર મૂકવો જોઈએ। આત્મતત્વ શાસ્ત્રોમાં ઘણું જ્ઞાન ધરાવનાર પંડિતોની પહોંચની ઉપર છે, માત્ર પ્રત્યક્ષ અનુભવથી જ તેને સમજી શકાય છે। તેથી એમ કહેવાયું હતું કે વ્યક્તિ જેને સાક્ષાત્કાર થયો હોય તેણે પણ ગુરુ પાસે જવું જોઈએ। આવા ગુરુના માર્ગદર્શન વિના આત્માને ગ્રહણ ન કરી શકાય। નારદને પણ સનતકુમાર અને જનકને શુક ગુરુ તરીકે કહેવાતા અને બીજા સંતોને બીજા ગુરુઓ હતા। જ્યારે વ્યક્તિ ઉપર ઈશ્વરની કૃપા હોય ત્યારે ઘણીવાર ગુરુ પણ બિનજરૂરી બની જાય છે, તે તેને દરેક વસ્તુ જાણીતી કરી દે છે। યાજ્ઞવલ્કની પત્ની મૈત્રેયી અને અભણ લીલા ચુડાલા જેવા દ્રષ્ટાંતો બતાવે છે કે શાસ્ત્રોનો લાંબો સમય અભ્યાસ કર્યા વિના ભૂતકાળમાં સ્ત્રીઓએ પણ ગુરુ પાસે આત્મવિદ્યા શીખી અને સફળતા મેળવી હતી। ચોક્કસ વ્યક્તિ પાસે બીજું કશું પણ ન હોય, પણ જો તેની ઉપર ઈશ્વરની કૃપાના આશીર્વાદ હોય તો સામાન્ય માન્ય કરેલી લાયકાતોથી તે ગમે તેટલો અપૂર્ણ હોય પરંતુ તેને ચોક્કસ આત્મસાક્ષાત્કાર થાય છે। ભગવાન શ્રી સત્યસાઈ કથિત જ્ઞાનવાહિની સમાપ્ત।